શ્રી પંચાસ્તી કાય સંગ્રહ ગાથા 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 4.
પછી નવો અધિકાર શરૂ થાય છે, પેલા એક છેલ્લો પારિગ્રહ છે, બાકી 222 પાન તાપ પરિવર્ત શેષાણ ગાથામાદું કૃપા ગાથા ચતુષ્ટય વ્યવહારમુક્ષ માર્ગ કથન મુખ્યત્વે તદંતરમ સૌરમ ષોડશ ગાથા જીવ પદાર્થ પ્રતિપાદનીય તદંતરમ ગાથા ચતુષ્ટયમ અજી પદાર્થ નિરૂપણાર્થમ તટસ્થ ગાથા ત્રયમ પુણ્યપાપા અજી સપ્ત પદાર્થ પ્રતિકારૂપેણ સૂચનાર્થમ તદનંતરમ ગાથા ચતુષ્ટયમ પુણ્યપાપ પદાર્થ દેવ નિવારણાર્થમ તટસ્થ ગાથા શતકમ શુભાશુભ આશ્રય વ્યાખ્યાનાર્થમ તદનંતરમ સુકૃતમ સુંદર પદાર્થ સ્વરૂપ કથનાર્થમ તટસ્થ ગાથાતરી નિર્જરા પદાર્થ વ્યાખ્યાનમ તદનંતરમ સુકૃતમ બંધ પદાર્થ કથનાર્થમ તદનંતરમ સુકૃચતુષ્ટયમ મોક્ષ પદાર્થ વ્યાખ્યાનાર્થમ ચૈતિ દશમી અંતરધિકારી પંચાશદ ગાથાભૂ વ્યવહાર મોક્ષ માર્ગ અવૈભૂતિયો દર્શનાનયો વિષયભૂતાની જીવાદી નૌપદાર્થાના પ્રતિપાદક દ્વિતીય મહાધિકાર સમાપ્ત. આખો અધિકાર જે પૂરો કર્યો એ કેટલી કેટલી જાતિમાં કયા કયા વિષય છે એ ટૂંકાનો સાર આવતો. આ અધિકાર કેવો થાય છે ને કે એ પ્રકારે તાત્પર્યવૃત્તિ નામના બે જે સમાચાર બેની સંસ્કૃત ટીકા છે એનું નામ છે તાત્પર્યવૃત્તિ. વૃત્તિ એટલે પરિણતિ, તાત્પર્ય એટલે સ્વરૂપમાં તત્પરરૂપ, આત્મ સ્વરૂપમાં પુરુષાર્થ, પુરુષાર્થ રૂપ તત્પરરૂપ એવી જે પરિણતિ એને તાત્પર્ય વૃત્તિ કહેવામાં આવે છે. આ ટીકા એટલે ટીકાનું નામ આપી છે. પ્રથમ પાવત શરૂઆતમાં પ્રથમ જ અવિનંદન શિરસા જે મંડળીની ગાથા કરી એના ગાથાને આદુ કરતા તે ગાથાથી શરૂ કરીને ચાર ગાથા સુધી ગાથા ચતુષ્ટી ચાર ગાથા વ્યવહાર મોક્ષમાર્ગ કથન મુખ્ય પાસે ચાર ગાથા કહી છે. તો વ્યવહાર મોક્ષમાર્ગ કે શું, વ્યવહાર દર્શન, વ્યવહાર સંજ્ઞાન, વ્યવહાર ચારિત્ર એવી ચાર ગાથા કહી પહેલા. ત્યાર પછી સૌ ગાથા સદસ એટલે સૌ ગાથા સુધી જીવ પદાર્થના પ્રતિપાદન પ્રતિપાદન કહ્યું સૌ ગાથામાં. ત્યાર પછી તરત ચાર ગાથામાં અજીવ પદાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી ત્રણ ગાથામાં પુણ્યપાપ આદિ સપ્ત પદાર્થ સાત પદાર્થની પૃથ્વીકા રૂપે સૂચના કરવામાં આવી છે. જીવ અને અજીવ તો મુખ્ય પદાર્થ છે, મુખ્ય વસ્તુ છે જેને પદાર્થ કહ્યા નવમાં, અને બાકીની સાતની અવસ્થાઓ છે જીવ જીવની, એટલે એની સૂચના કરી છે કે આ તો મૂળ વસ્તુ છે અને એની અવસ્થાઓ વિકારી અને અવિકારી અવસ્થાઓ એ બીજા સાત પદાર્થોમાંથી ઉત્પન્ન થયા એની પૃથ્વીકા રૂપે સૂચનાર્થે ત્રણ ગાથા કહી. ત્યાર પછી ચાર ગાથા પાઠ પદાર્થ બંને પુણ્યને પાપ બંને પદાર્થનું વિવરણ માટે કહ્યું. ત્યાર પછી છ ગાથા શુભ અને અશુભ આશ્રમના વ્યાખ્યાન માટે કહ્યું. ત્યાર પછી ત્રણ સૂત્ર છે એ સુંદર પદાર્થના સ્વરૂપના કથન માટે કહ્યું. ત્યાર પછી ત્રણ ગાથા છે તે નિર્ગુણા પદાર્થના વ્યાખ્યાનના નિમિત્તે કહ્યું. ત્યાર પછીના ત્રણ સૂત્ર છે તે બંધ પદાર્થના કથનની મુખ્ય વાત કહ્યું. चार बच्ची चार पुत्र थे, मोक्ष पदार्थ में याद थी मर चुके। ये रीते दस गुरु अंतर अधिकार है, ये रीते दस अंतर अधिकार थे पदार्थ मूल थे। एक में एक अधिकार में त्रण गाथा में सूचना करी है कि आ बे मुख्य वस्तु है, बाकी ना सात पदार्थ है अवस्थाओ है। एक फरक है नौ पदार्थ अंदर फरक शू है कि बे तो वस्तु है जीव ने अजीव, બાકીના સાત પદાર્થ છે એની અવસ્થાઓ છે વિકારીમાં અવિકારી, એ જુદો અધિકાર લીધો પેટા અધિકારમાં। એ રીતે દસ પેટા અધિકાર દ્વારા પંચાસદ ગાથા દ્વારા કેટલી ગાથાઓ છે, 154 છે ને, 105 થી શરૂ થઈ ગઈ, 50 ગાથા થઈ ને, વ્યવહાર મોક્ષ માર્ગ અવરોધિત જે દર્શન જ્ઞાન દર્શનનું જ્ઞાન વ્યવહાર દર્શનનું વ્યવહાર જ્ઞાનનો જે વિષય છે, વ્યવહાર મોક્ષ માર્ગમાં જે અવરોધ વ્યવહાર દર્શન અને વ્યવહાર જ્ઞાન તેના વિષય બુદ્ધ જે આ મૂળ પદાર્થ છે, એ મૂળ પદાર્થનું પ્રતિપાદક આ બીજો મહાધિકારમાં સમાપ્ત થયો। પહેલો મહાધિકાર પૂરો કર્યા પછી આ બીજો મહાધિકાર અહીંયા સમાપ્ત થાય છે। હવે નવા અધિકારની સૂચના છે, એ તો અહીંથી જે સંસ્કૃતમાં છે ગુજરાતીમાં, હવે મોક્ષ માર્ગ પ્રપંચ સૂચક ચુંબિકા છે, 154 ગાથા થી મોક્ષ માર્ગ પ્રપંચ સૂચક ચુલિકા છે, અર્થ કર્યો છે મોક્ષ માર્ગનો વિસ્તાર જણાવનારી, મોક્ષ માર્ગ પ્રપંચ, પ્રપંચ એટલે વિસ્તાર, અનુભવમાં વિસ્તાર નથી, વ્યવહાર જે વ્યવહાર વર્ણન છે એમાં વિસ્તાર છે, અનુભવમાં ઊંડાણ છે પણ વિસ્તાર નથી, વિસ્તારનું નામ પ્રપંચ આપ્યું છે, મૂળ સંસ્કૃત શબ્દ છે એનો પ્રપંચ। મોક્ષ માર્ગને વિસ્તારથી કહેનારી, મોક્ષ માર્ગને વિસ્તૃત કથન કરનારી ચુલિકા એટલે વિશેષપણે કહેવું, ચુલિકા એટલે કહ્યું છે એનાથી પણ થોડું વધારે કહેવું। મોક્ષ માર્ગ સંબંધી કહેવામાં તો આવ્યું પાછલા અધિકારમાં, બીજા અધિકારમાં આ એ સંબંધી થોડું વિશેષ કહે છે અને ચુલિકા કહે છે। જીવ સાણ અપડિય દે દંશન ચરવંત ચરવન સ્ટેશન વદન અથિતમ ભણ દર્શન છે કે જીવ જીવથી અન્ય છે, જીવનો સ્વભાવ જ્ઞાન ને દર્શન છે, દર્શન ને અપ્રતિહત પાછું ન પડે એવું એ જીવનો સ્વભાવ છે, એ જીવનો સ્વભાવ હોવાથી જીવથી અન્ય છે, અન્ય નથી તેને અન્ય કહેવામાં આવે છે, અન્ય રીતે જીવનું સ્વરૂપ કહો, જીવનો સ્વભાવ કહો કે જીવથી અનન્ય એવું ગુણ કહો, વિશેષતા કહો, અનન્ય છે એ જીવ સ્વરૂપ જ છે, તે જ્ઞાન દર્શનમાં નિયત અસ્તિત્વ કે જે અનિંદિત છે તેની જીવન ચારિત્ર કહ્યું છે, પ્રતિમ દર્શન અપ્રતિહત પાછું ન કરવું એનું શ્રદ્ધાંત એને અપ્રતિહત કહેવામાં આવે છે. અપ્રતિહત નો અર્થ એને હત એટલે હણાઈ ગયું, અપ્રતિહત પાછું ન પડ્યું જેમાં હું ન થાય એનું ઓછું ન થાય એનું જે દર્શન શ્રદ્ધાંત એ જ્ઞાન દર્શન જીવનો સ્વભાવ છે. અને એવા જ્ઞાન દર્શન સ્વભાવના નિયત અસ્તિત્વ ચોક્કસપણે સ્થિરપણે રહેવું ટકવું કે જે અનિંદિત છે, જે નિંદા કરવાને લાયક નથી એટલે કે જે પ્રશંસાને લાયક છે એમ એનો અર્થ થાય છે. તેને જીનેન્દ્રિય ચારિત્રકનું છે એવા દર્શન જ્ઞાન સ્વભાવમાં સ્થિર અસ્તિત્વ સ્થિર રહેવાનું તેને ભગવાન જીનેન્દ્રિય ચારિત્રકનું છે. આ રીતે દર્શન જ્ઞાન અને ચારિત્ર તે જીવનો સ્વભાવ છે, તે મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ લેવો છે ને એ મોક્ષનો માર્ગ છે. આ ગાથા જેની છે ટીકા કે આ મોક્ષ માર્ગના સ્વરૂપનું કથન છે. મોક્ષનો માર્ગ અથવા મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કેવો હોય તેનું સ્પષ્ટ અને ખુલ્લું નિરૂપણ આ ગાથામાં કરવામાં આવ્યું છે. વિશ્વની અંદર મોક્ષ માર્ગ એટલે મોક્ષનો જે ઉપાય છે એ વિષયમાં અનેક મત મતાંતર ચાલે છે. એટલે મોક્ષનો ઉપાય એટલે મોક્ષ પ્રાપ્ત કરવાની રીત કોઈ એમ કહે છે અમે જે કહીએ છીએ તે રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, કોઈ એમ કહે છે અમે કહીએ છીએ તે રીતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, કોઈ એમ કહે છે કે ભક્તિ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, સામાન્ય વાત લઈએ તો કોઈ એમ કહે છે કે જ્ઞાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, કોઈ એમ કહે છે કે ક્રિયાકાંડ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એક સામાન્ય મત મતાંતર લઈએ તો જ્ઞાનકાંડ ક્રિયાકાંડ અને ભક્તિકાંડ આ સીધી વાત છે. મોક્ષ માર્ગ શું છે? જીવ સ્વભાવમાં નિયત ચારિત્રતે મોક્ષ માર્ગ છે ત્યાંથી ઉપાડ્યું. હવે મોક્ષ માર્ગ તો ખરેખર આત્મ સ્વરૂપની સ્થિરતા છે, પોતાના પરમાત્મ સ્વરૂપમાં કર્મ સ્વરૂપમાં સ્થિર રહેવું, નિયત રહેવું એટલે સ્થિર રહેવું, અવિચલ રહેવું, એમાંથી ચલાયમાન ન થવું, એવું જે ચારિત્ર અથવા શુદ્ધ ઉપયોગ તે મોક્ષનો માર્ગ છે. મોક્ષ તો એને કહે છે ને મોક્ષ કહેવાની વિશુદ્ધતા, પોતાની સંપૂર્ણ શુદ્ધિ એને મોક્ષ કહ્યો. અને માર્ગ પંથ કોને કહ્યો કે તેને પ્રાપ્ત કરે તે જે સ્વરૂપમાં સંપૂર્ણ ઉપયોગ સ્થિર રહે એને મોક્ષ કહીએ. તો એનું સાધવા માટે જે ઉપયોગ વારંવાર સ્વરૂપમાં સ્થિર થાય, સ્થિર થવાના પ્રયત્ન દ્વારા પુરુષાર્થ દ્વારા તેને તેનો ઉપાય કહેવામાં આવે છે. સીધી સીધી વાત છે. જે સ્વભાવમાં નિયત ચારિત્ર કે મોક્ષનો માર્ગ છે આ એનો સૂત્ર લીધું છે, સિદ્ધાંત સૂત્ર જેને કહીએ. જીવ સ્વભાવ નિયતમ ચરિતમ મોક્ષ માર્ગ. આમ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, પણ જીવ સ્વભાવમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન લઈ લીધા. આમ તો ઉમા સ્વામીએ કહ્યું તે રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ સિદ્ધાંત સૂત્ર છે. હવે અહીંયા ચારિત્રને મોક્ષ માર્ગ કહ્યું તો ચારિત્ર કહ્યું કે જે જ્ઞાન દર્શન જીવનમાં જે સ્વભાવ એમાં સ્થિરતા તેને ચારિત્ર કહેવામાં આવે છે. એ જીવ સ્વભાવ જેમાં નિયત ચારિત્ર કહ્યું ને, જીવ સ્વભાવ જેમાં નિયત ચારિત્ર, એ જીવ સ્વભાવ શું છે કે જીવ સ્વભાવ ખરેખર જ્ઞાન દર્શન છે. જ્ઞાન અને દર્શન છે તે જીવનો સ્વભાવ છે. આમ તો જેટલા કુળગુણો છે તે જીવનો સ્વભાવ છે, જેટલા આત્માના ગુણો છે ત્રિકાળી શક્તિઓ છે તે બધો જીવનો સ્વભાવ જ છે. એવા અનંત છે તો પણ મુખ્યપણે જેને મુખ્ય ગુણ કહી શકાય તે જ્ઞાન અને દર્શન છે. ત્યાં દર્શન તો મૂળ છે, પાછું દર્શન મૂળો ધમનો અનંત ગુણ માંથી દર્શનને મૂળ નામ આપવામાં આવ્યું છે. જે સ્વભાવમાં નિયત ચારિત્રથી મોક્ષ માર્ગ છે અને જે સ્વભાવ ખરેખર જ્ઞાન દર્શન છે, જ્ઞાન અને દર્શન છે તે જીવ સ્વભાવ છે. કારણ કે તે જીવથી અનન્યમય છે, એ જ્ઞાન અને દર્શન છે તે જીવથી અનન્યમય છે, જવા પણ જુદા નથી. ત્રણેય કાળે જીવની સાથે રહેવા વાળા જીવનો સ્વભાવ કહો કે જીવનું સ્વરૂપ કહો, તે જ્ઞાન દર્શન છે. એ જ્ઞાન દર્શન જીવથી અનન્યમય પણ હોવાનું કારણ એ છે કે વિશેષ ચૈતન્ય અને સામાન્ય ચૈતન્ય જેનો સ્વભાવ છે એવા જીવથી તે નિષ્પન્ન છે, અર્થાત જીવથી જ્ઞાન દર્શન રચાયેલા છે. જે ચૈતન્ય છે પછી ચૈતન્યની અંદર ચૈતન્ય સામાન્ય અને ચૈતન્ય વિશેષ એ બંને આવી જાય છે. જે ચૈતન્ય પણ જીવનો સ્વભાવ છે એ ચૈતન્ય સ્વભાવથી જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયેલા છે, જ્ઞાન અને દર્શન રચાયેલા છે, તેથી તેનું અનન્યપણ છે. અનન્યપણ જોવાના કારણ રૂપે એને સ્થાપ્યું વાપન લીધું છે કે જ્ઞાન દર્શન જીવથી અનન્ય છે એમ કહ્યું. તો અનન્યપણ જોવાનું કારણ શું છે? જીવનો જે ચૈતન્ય સ્વભાવ એ ચૈતન્ય સ્વભાવ દ્વારા તેની રચના થયેલી છે, અથવા તો એ ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, તેથી તે તેનાથી અનન્ય છે. જીવના સ્વરૂપ દુઃખ નિષ્પન્ન એટલે ઉત્પન્ન થયેલા અથવા રચાયેલા. ઉત્પન્ન થયેલામાં તો શું કહેવાય, રચાયેલા જાણે શરૂઆત ન થઈ હોય પણ એમ નથી, એ એના જ અવરૂપ છે, એના સ્વરૂપ દુઃખ છે. ખરેખર તો જ્ઞાન અને દર્શન એ ચૈતન્યના સ્વરૂપ દુઃખ છે એમ છે. ખરેખર રચવામાં તે સમયની રચના થઈ છે કેમ છે? હવે જીવના સ્વરૂપભૂત એવા તે જ્ઞાન દર્શનમાં સ્વરૂપભૂત શબ્દ વાપરીને રચાયેલા કહીને પણ એમ કહ્યું કે હવે જીવના સ્વરૂપભૂત એવા તે જ્ઞાન દર્શનમાં નિયત એટલે સ્થિર દ્રઢપણે રહેલું અવસ્થિત એનું જે ઉત્પાદ જે દ્રવ્ય દ્રવ વૃત્તિનું અસ્તિત્વ કે જે રાગાદિ પરિણામના અભાવનું જે અનિંદિત છે તે ચારિત્ર છે, તે મોક્ષનો માર્ગ છે. ચારિત્ર છે તે ખરેખર મોક્ષનો માર્ગ છે એમ જે વિધિ પ્રવચન સારમાં ચરિત્રનું ખલું મોક્ષ માર્ગ તે ચારિત્ર છે તે ખરેખર મોક્ષનો માર્ગ છે એમ જે કહ્યું છે ને. સંસાર મૂળ ધર્મ છે અને આ ચારિત્ર ખરેખર ધર્મ છે. ઇન્દ્રિયોના સ્વરૂપભૂત એવા તે જ્ઞાન દર્શનમાં સ્થિરપણે રહેલું અવસ્થિત એટલે રહેલું વર્તેલું તેનું જે ઉત્પાદવે ધ્રુવરૂપ વૃત્તિને એટલે ઉત્પાદવે ધ્રુવરૂપ જે તેનું કે જે આગાઉ પરિણામના અભાવને લીધે એવા સ્થિર ઉપયોગમાં સ્થિર ચારિત્રમાં રાગાદિ પરિણામનો અભાવ હોવાથી એટલે કે એવા શુદ્ધોપયોગમાં શુદ્ધકર્મમાં મલિન ભાવ ન હોવાને લીધે, મલિન અંશનો અભાવ થયો હોવાને લીધે તે અનિંદિત છે, એ પ્રશંસાને પાત્ર છે. મલિનતા છે તે નિંદાને પાત્ર છે અને શુદ્ધતા છે તે અનિંદિત એટલે પ્રશંસાને પાત્ર છે, તે ચારિત્ર છે અને તે મોક્ષનો માર્ગ છે. વિશ્વમાં વિશિષ્ટતા છે કે વિશ્વની અંદર શીલ ચારિત્ર વ્રત પ્રતિજ્ઞા એ વગેરે છે એ રાગના પરિણામને માનવામાં આવ્યા છે, જે શુભોપયોગ ગ્રુપ છે, કોઈ ને કોઈ પ્રકારનો જે બાહ્ય રાગ છે, જે મન વચન કાયાની ક્રિયાને પર પદાર્થને આશ્રિત છે, એવા જે નંદરાજના પરિણામ, શુભોપયોગ ગ્રુપ સહિતના પરિણામ, એને લોકો ચારિત્ર માને છે. જયારે અહીંયા જૈન દર્શનની અંદર વિશિષ્ટ એ વાત છે કે આત્માનો જે શુભોપયોગ છે, શુભોપયોગનો પણ શુભ ઉપયોગ છે, તે ચારિત્ર છે. શુભ ઉપયોગમાં તો હજી મલિનતા રહેલી છે અને અહીંયા રાગાદે પરિણામનો, શુભરાગ પરિણામનો પણ અભાવ થઈને ઉત્પન્ન થયેલું જે શુદ્ધ પરિણમન છે એને અહીંયા ચારિત્ર કરવામાં આવ્યું છે, એને અહીંયા મોક્ષ માર્ગ કરવામાં આવ્યો છે. તે જ મોક્ષ માર્ગ છે. તચ્ચરિતમ તદેવ મોક્ષ માર્ગ ઇતિ રાગાદિ પરિણતિ અભાવાત અનિંદિતમ તચ્ચરિતમ તદેવ મોક્ષ માર્ગ ઇતિ. તે મોક્ષનો માર્ગ છે. આગળ કહે છે કે સંસારીઓમાં ચારિત્ર ખરેખર બે પ્રકારનું છે. ચારિત્રના જગતની અંદર બે વિભાગ છે, બે પ્રકારમાં, એક સ્વચારિત્ર અને એક પરચારિત્ર, એક સોને આશ્રિત અને એક પરપદાર્થને આશ્રિત. સ્વસમય અને પરસમય એવો અર્થ છે. એ સ્વચારિત્રનો અર્થ સ્વસમય છે, કેમ કે સમય એટલે પદાર્થ, પોતાના પદાર્થ સ્વરૂપ છે. દર્શનજ્ઞાન ચારિત્ર જે નિશ્ચય છે તે પોતાના પદાર્થ એટલે પોતાના સ્વભાવ સ્વરૂપ છે, અને એ પર સમય એટલે પર પદાર્થને આશ્રિત છે, એ તેનો અર્થ છે. ત્યાં સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વરૂપ ચારિત્ર તે સ્વચારિત્ર છે, પોતાના સ્વરૂપમાં સ્થિરપણે અથવા દ્રઢપણે રહેલું જે ચારિત્ર તે સ્વચારિત્ર, સ્વરૂપભૂત ચારિત્ર અથવા શુદ્ધ ચારિત્ર, ખરેખર ચારિત્ર છે. આમ તો એનો વ્યુત્પત્તિ અર્થ એવો છે કે ચરહું, ચારિત્ર એટલે ચરહું, આચરણરૂપ રહેવું ચારિત્રનો અર્થ એવો છે. શેમાં કે પિતાના સ્વરૂપ જેવું છે તેવા સ્વરૂપ ભાવે જ, સ્વભાવ ભાવે જ આચરણ રૂપે રહેવું, એમાં જ સ્થિર રહેવું, એને ખરેખર ચારિત્ર કહેવામાં આવે છે. બાકી પછી ઉપચાર છે. અને પરભાવમાં અવસ્થિત અસ્તિત્વરૂપ ચારિત્ર તે પરચારિત્ર છે. પછી પર પદાર્થને આશ્રિત, મનવચન કાયના આશ્રિત અથવા બાહ્ય વિષયોને આશ્રિત આ પદાર્થનો ત્યાગ છે, આનો ત્યાગ છે, આનો ત્યાગ છે, એ બાહ્ય પદાર્થ થઈ ગયા. તે બધા પરચારિત્ર છે. તેમાંથી અર્થાત બે પ્રકારના ચારિત્રમાંથી સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વરૂપ ચારિત્ર કે જે પરભાવમાં અવસ્થિત અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે અત્યંત અનિંદિત છે તે અહીં સાક્ષાત મોક્ષ માર્ગ તરીકે અવધારવું જાણવું. જૈન દર્શન એટલે જૈન શાસ્ત્રમાં જ આ વિષય છે. બધા બે પ્રકારે છે. દયા દ્રષ્ટાંત જે દયા કે સ્વદયાને જગત આખું પરદયાને જાણે છે, બીજા જીવોની રક્ષા કરવી, બીજા જીવોને બચાવવા અને હણવા નહીં એને પરદયા કહે છે. સ્વદયાનો વિષય છે ભક્તિ. ભક્તિ બે પ્રકારે, સ્વરભક્તિ અને સ્વભક્તિ. ભગવાનની ભક્તિને તો બધા જાણે છે કે કોઈ પોતાના ભગવાનની સૌ ભક્તિ કરે, પણ નિશ્ચયભૂત ભક્તિ પોતાના પરમાત્મ સ્વરૂપના અત્યંત મહિમાથી એ પરમ સ્વરૂપમાં, પરમાત્મ સ્વરૂપમાં જ લીનપણે ઉપયોગ ડૂબીને રહે એને નિશ્ચયભૂત ભક્તિ કહેવામાં આવે છે. એ ભક્તિ નથી કહે, એને ભક્તિ કહે છે. એ બધા બે વિભાગ છે, નિશ્ચય ચારિત્ર, વ્યવહાર ચારિત્ર. નિશ્ચય ભક્તિ, વ્યવહાર ભક્તિ. પછી પ્રતિજ્ઞા પ્રત્યાખ્યાન કે છે, નિશ્ચય પ્રત્યાખ્યાન ને વ્યવહાર પ્રત્યાખ્યાન બધામાં એ રીતે લાગુ પડે છે. જેટલા વ્યવહારના ગુણ છે એટલા જ સમય નિશ્ચયના છે. ચારિત્રના બે પ્રકાર લીધા, કે તેમાંથી બે પ્રકારના ચારિત્રમાંથી સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વરૂપ જે ચારિત્ર, જે સ્વરૂપમાં સ્થિરતારૂપ જે ચારિત્ર, તેને અહીં સાક્ષાત મોક્ષ માર્ગ તરીકે જાણવું. એ જ મોક્ષ માર્ગરૂપ ખરેખર ચારિત્ર છે. જે પરપદાર્થરૂપ ચારિત્ર છે, પરસમયરૂપ ચારિત્ર છે, તે સાક્ષાત મોક્ષ માર્ગરૂપ છે નહીં. એમ આવી ગયું. હવે જે સ્વભાવમાં અસ્તિત્વરૂપ છે, કે જે પરભાવમાં અવસ્થિત અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે જે વ્યવહાર ચારિત્રના પરિણામ છે, અથવા તો વ્યવહાર ગુણ જેને કહીએ, વ્યવહારશીલ સંયમ જેને કહીએ, એવું જે ચારિત્ર, તેનાથી ભિન્ન હોવાને લીધે, કેમ કે તેમાં રાગ છે અને જેટલો રાગ છે એટલી મલિનતા એમાં પ્રાણ છે, અથવા જે તેમાં રાગ છે તે રાગ મોક્ષ માર્ગને ખરેખર તો બાધારૂપ છે, કેમ કે મોક્ષ માર્ગ વિતરાગ ભાવરૂપ છે અને રાગ છે એ વિતરાગ ભાવથી વિરુદ્ધ છે, એ તો બાધારૂપ છે. અથવા એ ભીમ હોવાને લીધે એવા રાગ એ જુદો પડતો હોવાને લીધે, અથવા વિરોધ સ્વભાવી હોવાને લીધે બિલકુલ અત્યંત એટલે બિલકુલ અનિંદિત છે, અથવા જરા પણ નિંદાને પાત્ર નથી, તે પ્રશંસનીય છે. એવા ચારિત્રને મોક્ષ માર્ગ તરીકે જાણ, એવા ચારિત્રને મોક્ષ માર્ગ તરીકે અવધારણનું એટલે ધારણ કરવું, નિશ્ચિતપણે ધારણ કરવું, જ્ઞાનમાં ચોક્કસપણે ધારણ કરવું, એને અવધારણ એમ કહેવામાં આવે છે. એના ઉપર ખુલાસો છે કાંસમાં, કે આ જ ચારિત્ર પરમાર્થ શબ્દથી વાંચી એવા મોક્ષનું કારણ છે. મોક્ષને પરમાર્થ કહેવામાં આવે છે. રીતે કોઈ ઉપકાર કરીને બીજા અવતર એને પરમાર્થ કહે છે, ભાઈ કઈ પરમાર્થ કરતા જાઓ, ગરીબને જરૂરિયાત વાળાને મદદ કરવી કઈક આપવું, એનું નામ પરમાર્થ છે. અહીંયા કહે છે કે પરમ અર્થ મોક્ષનો શબ્દાર્થ શું છે, પરમાર્થનો શબ્દ પરમ અર્થ, એનો અર્થ મૂળ શબ્દ પરમ અર્થ છે. અર્થ એટલે પ્રયોજન, પરમ પ્રયોજન એમ થયું. જીવનું પરમ પ્રયોજન શું છે, એ પોતાની સંપૂર્ણ શુદ્ધિ કરવી, સર્વથા પોતાને દુઃખથી મુક્ત કરવો, સર્વથા પોતાને વિકારથી મુક્ત કરીને નિર્દોષ પોતાને કરવો, એ જીવનું પરમ પ્રયોજન છે. એને પરમ પ્રયોજનને પરમાર્થ કહો, એનાથી વાંચે એવી મોક્ષ. તે મોક્ષનું કારણ શું છે, કે તે ચારિત્ર છે તે મોક્ષનું કારણ છે. જાણતા થકા મોક્ષથી ભિન્ન એવા અસાર સંસારના કારણભૂત મિથ્યાત રાજા દિનમાં લીન વર્તતા થકા આપણો અનંત ભાવ ગયો. આમ જાણીને તે જે સ્વભાવ નિયત ચારિત્રની કે જે મોક્ષના કારણભૂત છે તેની નિરંતર ભાવના કરવી યોગ્ય છે. આ પ્રમાણે સૂત્ર તાત્પર્ય સંસ્કૃતમાંથી લીધું, તાત્પર્ય શબ્દ લીધું શું ફરીથી, કે આ જ ચારિત્ર એટલે સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્ર, તે પરમાર્થ શબ્દથી વાંચે એવું મોક્ષ, તે મોક્ષનું ખરેખર કારણ છે. અને બીજું તો ખરેખર મોક્ષનું કારણ નથી એમ કહેવું છે. આનું સ્વરૂપ સ્થિરતારૂપ જે ચારિત્ર છે તે જ ખરેખર મોક્ષનું કારણ છે, અને આ સિવાય બીજું કોઈ ખરેખર મોક્ષનું કારણ છે જ નહીં. અને એટલે આ સિવાય બીજું કોઈ કારણ છે નહીં. એમ કોઈને એવું કહીએ કે એમ જે પ્રતિપાદન કરવામાં આવે છે કે મોક્ષ તો અમુક રીતે થાય છે એમ કહેવામાં આવે. જેમ એક સ્થળે પહોંચવાના ઘણા રસ્તા હોય શકે, પૂર્વથી પણ નીકળો, પશ્ચિમથી પણ નીકળો, ઉત્તરથી નીકળો, દક્ષિણથી નીકળો, ચાર દિશા ને ચાર દિશા આઠ રસ્તા છે એમ કહેવાય. એક જ જગ્યાએ પહોંચવા માટે કોઈ સેન્ટર લો ને એ કેન્દ્ર સ્થાને પહોંચવા માટે આઠ રસ્તા છે એમ કહી શકાય ને. મોક્ષમાં પહોંચવાના પણ ઘણા રસ્તા છે, એમાં ઝઘડો કરવો નહીં. ભક્તિથી કોઈ પહોંચે, કોઈ જ્ઞાનથી પહોંચે, કોઈ ક્રિયાથી પહોંચે, કોઈ કાંઈથી પહોંચે, કોઈ કાંઈથી પહોંચે, બધા મોક્ષમાં પહોંચવાના રસ્તા છે. એ છે કે એ ખરેખર એમ છે, મોક્ષમાં પહોંચવાનો એક જ રસ્તો છે કે જે સ્વરૂપ સ્થિરતા રૂપ પરિણામ છે, એ સિવાય કોઈ મોક્ષમાં પહોંચવાનો રસ્તો છે. મિત્ર એમ કે કોઈ સંપ્રદાય વાળાએ ઝઘડો ન કર્યો કે અમારી રીતે મોક્ષ થાય છે. દરેક સંપ્રદાયમાં મોક્ષને માનવા વાળા દરેક સંપ્રદાયમાં પોતપોતાની રીતે શું મોક્ષ એવા જે પરમાર્થથી વાંચેલા મોક્ષનું અન્ય કારણ નથી, આ એક જ કારણ છે. એમ ન જાણતા થતા એમ આપણે અત્યાર સુધી નહોતા જાણતા એટલે એમ કે છે. મોક્ષથી જીવવા અસાર સંસારના કારણભૂત જે મોક્ષથી જુદો છે, વિપરીત છે, અને જે સંસાર સ્વરૂપ છે અને જે અસાર છે એટલે એના ઘરમાં કઈ માલ છે નહીં, અથવા તો જે અવિતરૂપ છે, દુઃખરૂપ છે, સાર મિત્રરૂપ છે અને સુખરૂપ છે, અસાર છે કે અવિત અને દુઃખરૂપ છે, એવા સંસારના કારણભૂત મિથ્યાત્વને રાગાદિમાં લીન વર્તતા થતા કોઈ ને કોઈ પ્રકારમાં રાગમાં એ રાગની મોક્ષનો માર્ગ જાણીને મિથ્યા ભાવે, મિથ્યા સમજણથી, મિથ્યા જ્ઞાનથી, મિથ્યા સિદ્ધાંતથી તે રાગાદિમાં લીન વર્તતા થતા એને મોક્ષનો માર્ગ જાણીને આપણો અનંતકાળ ગયો. અનંતકાળ જવાનું કારણ આ છે કે જીવ ધર્મને નામે ભૂલો છે. ધર્મને એટલે મોક્ષ પામવાના રસ્તામાં જે ભૂલાયો છે એને અન્યથા માર્ગનો માર્ગ માને છે, એ ભૂલ છે. આમ જાણીને તે જીવ સ્વભાવ નિયત ચારિત્રની નિરંતર ભાવના કરવી યોગ્ય છે. આવો જે મોક્ષના કારણભૂત જીવ સ્વભાવમાં નિયતપણે રહેવું જે ચારિત્ર છે એ ચારિત્રની નિરંતર ભાવના કરવી યોગ્ય છે. એટલે એમ કહે છે કે હું મારા સ્વરૂપમાં લીન રહું અને મારા સ્વરૂપની લીનતાને છોડીને બીજા કોઈ બાહ્ય પદાર્થ આશ્રિત અથવા રાગાદી પરિણામને હું ન કરું એ જીવની ભાવના હોવી જોઈએ. એમ કહે છે કેમ કે મોક્ષ શું ચીજ છે, કે મોક્ષ એવી ચીજ છે કે જેમાંથી શુદ્ધિની ક્યારેય પણ ચ્યુતિ થતી નથી. સાધુ અનંતકાળ કોઈ પોતાના નિજ પરમ સ્વરૂપના જ લીનતા રૂપ જે પરિપૂર્ણ શુદ્ધ ઉપયોગ છે એ મોક્ષ છે. એ જે મોક્ષ છે એની ભાવના અર્થ તો જેમાં વારંવાર શુદ્ધ ઉપયોગનો પ્રયત્ન થયો, શુદ્ધ ઉપયોગનો અભ્યાસ થયો, કે જે અભ્યાસના ફળમાં પછી ક્યારે પણ ફરીને એમાંથી શુદ્ધ ઉપયોગની સ્થિતિ થાય નહીં. એ જે અંતર અભ્યાસ શુદ્ધ ઉપયોગનો એની ભાવના કરવી, એટલે કે બાળમાં શુભ રાગના ઉપયોગની ભાવના કરવી નહીં, અભિલાષા કરવી નહીં કે આવો રાગ કરીએ, આવો રાગ કરીએ. બાળમાં પૂજા પ્રભાવનાનો તો રાગ કરીએ કે નહીં, એ ભાવના કરવા જેવી નથી. થઈ જાય એ બીજી વાત છે, પણ એની ભાવના મોક્ષ માર્ગી જીવને હોય શકે નહીં. મોક્ષ માર્ગી જીવને એક જ ભાવના છે કે જીવ સ્વભાવમાં જીવ સ્વભાવમાં સ્થિર રહેવું, સ્વરૂપની બહાર ન નીકળવું અને સ્વરૂપમાં જ રહેવું, આ એક જ ભાવના હોય. બીજી એને ભાવના હોય બીજી ધ્યેયગતિ માટે બીજી ભાવના પણ નથી એમ છે. જો ધ્યેય બીજું હોય તો ભાવના ફરે, પણ ધ્યેય જ છે તો ભાવના એને અનુસરીને રહે છે. બીજા પરિણામ થાય છે એ ધ્યેયથી બહાર હોવાને લીધે, ધ્યેયથી બાય હોવાને લીધે એનો નિષેધ આવ્યા વિના રહે એટલે. આ પ્રમાણે સૂત્ર તાત્પર્ય છે, એ આ સૂત્રનું તાત્પર્ય છે. પેલા હવે પછી શું કહેવા માંગે છે એનો વિસ્તાર કરીને પછી ગાથાની શરૂઆત કરીશ. જે સ્વભાવને પણ ગાથા ઉપરની જે ટીકા છે એના ઉપર પહેલા જેને ટૂંકામાં સમુદાય પ્રાથમિકા શબ્દથી અહીંયા કહેવામાં આવે છે, એટલે એક સાથે બધી ગાથાના સમુદાયનો સાર. મોક્ષમાર્ગવિધાને વિશેષ વ્યાખ્યાની શૂલિકા રૂપે તૃતીયમાધિકારી જીવ સહાયમાં ઇત્યાદિ હિંસતી ગાથા ભવતી. હવે આગળ ઉર્જુન એટલે આગળ એ પ્રકારે હવે આગળ મોક્ષ અવાપ્તિ પુરસ્સરમ. મોક્ષ અવાપ્તિ, અવાપ્તિ તો પ્રાપ્ત કરવી, પ્રાપ્તિને અવાપ્તિ કહે છે. મોક્ષની પ્રાપ્તિ પુરસ્સરમ, પુરસ્સરમ એટલે અનુસરીને મોક્ષની, મોક્ષની પ્રાપ્તિ કરવામાં અનુસરણ જેને અનુસરણ એને પુરસ્સરમ કહેવામાં આવે છે. સંસ્કૃતનો એક ભાષાની વિશિષ્ટતા છે કે કોઈને અનુસરણ કેમ હોય ત્યારે એને પુરસ્કાર કહેવામાં આવે છે. આવે છે સમયસારમાં આવે છે. ક્રમબદ્ધની ગાથા શરૂ કરી છે ને ત્યાં એમ કે છે કે આત્માનું અકર્તાપણું દર્શાવવા માટે આ કહે છે. આત્માનું અકર્તિત્વ પુરસ્સરમ ક્યાં એ શબ્દ વાપર્યો છે, અકર્તિત્વ દર્શાવવા માટે એને અનુસરીને હવે આ વાત કરવામાં આવે છે. મોક્ષમાં, મોક્ષની જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તિને, મોક્ષ માર્ગની પ્રાપ્તિને અનુસરીને જે નિશ્ચયવ્યવહાર મોક્ષ માર્ગના નામથી વિશેષ વ્યાખ્યાન છે એના ચુલિકા રૂપે એટલે એની વિશેષતા રૂપે ઉપરની વાત, ચુલિકા ચોટી ઉપરની ચોટી રૂપે ત્રીજા મહાધિકારમાં એટલે હવે પછી જે અધિકાર ચાલુ થાય છે ત્રીજો મહાધિકાર છે. વીર સહાયો સહાયો નાનું ગાથાને પહેલા શબ્દો છે એ પ્રકારે એ શબ્દો દ્વારા વિંસતી વીસ ગાથાથી વીસ ગાથાઓ છે આ ત્રીજા મહાધિકારમાં. તત્ર વિંશતિ ગાથાસુ તે વીસ ગાથાઓમાં, ગાથાસુ મધ્યે તે ગાથાઓમાં કેવ જ્ઞાન દર્શન સ્વભાવ શુદ્ધ જીવ સ્વરૂપ કથનીમાં જીવ સ્વભાવ નિમિત્તચરિત મોક્ષ માર્ગ ઇતિ કથનીયમ છો જીવ સ્વભાવ જ્ઞાન ઇત્યાદિ પ્રથમ સ્થળે સૂત્રમ લેખન જે પહેલું સૂત્ર છે એ મોક્ષમાં જીવ સ્વભાવમાં નિશ્ચય સ્થિરતારૂપ જે ચારિત્ર છે તે મોક્ષ માર્ગ છે એ આ મોક્ષ માર્ગનું કથન કરવામાં આવ્યું છે. તે છે જીવ સ્વભાવ કે તેઓ દર્શન સ્વભાવ શુદ્ધ જીવ સ્વરૂપ છે. એ જે જીવ સ્વભાવ કહેવામાં આવ્યો છે કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એ જે જીવનું સ્વરૂપ છે એવા કથનપૂર્વક जीव स्वभाव में स्थिरता रूप जो मोक्ष मार्ग चारित्र है, मोक्ष मार्ग जो चारित्र है, ती प्रथम स्थल में जीव सूत्र द्वारा कहीं है, એટલે આ 154 નંબરનો તદનંતર ત્યાર પછી તરત જ શુદ્ધાત્મા સ્થિત સ્વસમય મુખ્યાત રાજાજી વિભાવ પરિણામ આશ્રિત પરસમય આપણે જે કોમા કર્યો છે દિલથી કર્યો છે તદનંતર શુદ્ધાત્મા સ્થિત સ્વસમય ત્યાં આજે કોમા છે મુખ્યાત રાજાજી વિભાવ પરિણામ આશ્રિત પરસમય પ્રતિપાદન રૂપેણ જીવ સ્વભાવ યજ્ઞો ઇત્યાદિ સૂત્રમ એકમ પછી સ્વસમય ને પરસમય શુદ્ધાત્મા આશ્રિત પરિણામ તે સ્વસમય છે અને મુખ્યાત રાજાજી વિભાવ પરિણામ આશ્રિત છે જે વિભાવ વિભાવ પરિણામ સ્વરૂપ છે તે પરસમય છે એવા પ્રતિપાદન રૂપ એક સૂત્ર છે જે જીવ સહાવ સતી શબ્દથી એવા શબ્દોથી શરૂ થયેલું એક સૂત્ર છે અથવા ત્યાર પછી શુદ્ધાત્મ શ્રદ્ધાના બે રૂપ સ્વસમય વિલક્ષણ છે પરસમય વિશેષ વિવરણ ક્ષેત્રમાં જે પરબ્રહ્મ ઇત્યાદિ ગાથા ગયન શુદ્ધાત્મ શ્રદ્ધાન આદિ સ્વરૂપ જે સ્વસમય છે તેનાથી વિલક્ષણ એટલે વિરુદ્ધાત્મનું જે પરસમય છે તેના વિશેષ વિવરણના મુખ્યતાથી બે ગાથા છે વિશેષપણે એ બે ગાથાના છે ચાર થઈ તદનંતર રાગાદે વિકલ્પરૂપ સ્વસંવેદન સ્વરૂપ છે સ્વસમય સેવ પુનરપી વિશેષ વિવરણ મુખ્યત્વેનો જે સ્વસમય ઇત્યાદિ ગાથાદ્વંદ પરસમય પછી સ્વસમયની વ્યાખ્યા કરી છે કે રાગાદે વિકલ્પ રહેલ જે સ્વસંવેદન સ્વરૂપ સ્વસમય છે એ સ્વસમયના વિશેષ વિવરણની મુખ્યતાથી જે સ્વસમય એ શબ્દો દ્વારા બીજી બે ગાથાઓ છે ચાર નંબર છ છે અથવા વિતરાગ સર્વજ્ઞ પુનિત ષડ્દ્રવ્યાદિ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન પંચ મહાવ્રતાદિ અનુષ્ઠાન રૂપસ્ય વ્યવહાર મોક્ષ માર્ગસ્ય નિરૂપણ મુખ્યત્વે ધર્માદિ સદન ઇત્યાદિ પંચમ સ્થળે સૂત્રમ એકમ ત્યાર પછી સાતમું જે સૂત્ર છે તે વિતરાગ સર્વજ્ઞ પુનિત સર્વજ્ઞ વિતરાગ દેવો કહેલા પ્રતિપાદન કહેલા જે છે દ્રવ્ય ષડ્દ્રવ્ય તે વગેરે અને સમ્યક શ્રદ્ધાન જ્ઞાન પંચમાવ્રત સમ્યક શ્રદ્ધાન સમ્યક જ્ઞાન અને પંચમાવ્રત આદિ અનુષ્ઠાન રૂપ જે ચારિત્ર છે એ જે વ્યવહાર મોક્ષ માર્ગ છે તે વ્યવહાર મોક્ષ માર્ગની નિરૂપણતાથી પાંચમા સ્થળનું એક સૂત્ર છે સાત છે અથવા વ્યવહાર રત્નત્રયનો સાધ્યસ્વ અભેદ રત્નત્રય સ્વરૂપે નિશ્ચિત મોક્ષ માર્ગ પ્રતિપાદન રૂપેણ નિશ્ચય ઇત્યાદિ ગાથા દેન ત્યાર પછી જે બે ગાથા છે એ વ્યવહાર રત્નત્રય દ્વારા સાધ્ય એવું જે અભેદ રત્નત્રય સ્વરૂપ જે નિશ્ચિત મોક્ષ માર્ગ તેના પ્રતિપાદન રૂપે બીજી બે ગાથાઓ છે સાતમી બેનો દેશનાચાર દેવની આ શૈલી છે જ્યાં એમણે સમયસારની ટીકા કરી છે ત્યાં તો એ બે પદ્ધતિ ખાસ અપનાવી છે કે વ્યવહાર નિશ્ચિત મોક્ષ માર્ગ સાધ્ય છે સાધક છે અને નિશ્ચિત મોક્ષ માર્ગ છે તે સાધ્ય છે એમ કહીને એમ કહ્યું છે કે જે જીવને નિશ્ચિત મોક્ષ માર્ગ સાધ્ય થાય છે તેવા જીવનું વ્યવહાર આવો જ હોય છે અને બીજા પ્રકારે હોતો નથી એમ બતાવવા માટે વ્યવહાર મોક્ષ માર્ગને સાધક કયો છે અને નિશ્ચિત મોક્ષ માર્ગને સાધ્ય કયો છે વ્યવહાર મોક્ષ માર્ગ છે તે સદાન જ્ઞાન અને ચારિત્રના વ્યવહારિક પરિણામ છે એટલે કે મોક્ષ માર્ગે જીવને પ્રસન્નાન ચારિત્ર સંબંધિત શુભોપયોગ કેવો હોય અને એથી બીજી કક્ષાની ન હોય એમ બતાવવા માટે એને સાધક એવું નામ દેવામાં આવ્યું છે. એમાંથી તો સંપ્રદાયમાં, દિગંબર સંપ્રદાયમાં એના ઉપરથી આખી ગરબડ છે. જો અમે વ્યવહાર મુક્ત માર્ગના પરિણામ બરાબર પાડીએ છીએ, તેથી અમારા સ્વભાવનો નિષેધ કરવામાં આવે છે બિલકુલ ઉચિત છે નહીં? અનુચિત છે. તમે ફેરફાર વાળી વાત કરો છો. શાસ્ત્રમાં આ પણ કહ્યું છે ને કે વ્યવહારત્ન પ્રયોગ સાધ્યથી અવ્યવરત્ન પ્રયોગ સ્વરૂપ નિશ્ચય મોક્ષ માર્ગ. વ્યવહારત્ન પ્રયોગ દ્વારા સાધ્ય નિશ્ચય મોક્ષ માર્ગ છે, એનાથી સાધ્ય છે. માટે તમે કરીએ છીએ, તમે કેમ નિષેધ કરો છો? નિષેધ કર્યો છે તો ભલે નિશ્ચય છે, નિષેધ કર્યો, પણ આ તો કહ્યું છે કે નહીં? નિશ્ચયની વાત કરી હોય તો એવો નિષેધ કર્યો હોય તો ઠીક છે એમ કે, પણ આ તો કહ્યું છે ને, અમે જે કહીએ છીએ એ પણ કહ્યું છે તો ખરું ને, એમ વજન દે છે. અહીંયા એમ કે છે, પણ અમે કહ્યું છે અહીંયા ભલે વ્યવહાર થી કહ્યું, પણ નિશ્ચય છે તો આમ કહ્યું છે ને, વ્યવહાર થી ભલે એમ કહ્યું હોય. એક નિશ્ચય ને ગૌણ કરે છે, એક વ્યવહાર ને ગૌણ કરે છે, આમ છે. દલીલની દ્રષ્ટિ લઈએ તો એક દલીલ કરનાર નિશ્ચય ને ગૌણ કરે છે, બીજો દલીલ કરનાર વ્યવહાર ને ગૌણ કરે છે. હવે એક ગૌણ કરનાર કોણ પ્રમાણિત છે એટલો નિર્ણય કરવાનો રહ્યો. એટલે કે વ્યવહારને ગૌણ કરવો યોગ્ય છે કે નિશ્ચયને ગૌણ કરવો યોગ્ય છે? કે નિશ્ચયને ગૌણ કરવો તે યોગ્ય નથી. વ્યવહારને ગૌણ કરવો યોગ્ય એટલા માટે છે, અથવા એમાં શાસ્ત્રનો આધાર એટલા માટે છે કે કોઈ પણ જગ્યાએ, એક પણ જગ્યાએ નિશ્ચયનો નિષેધ કરવામાં આવ્યો નથી. એક ને પણ 1000 વાર વ્યવહારનો નિષેધ કરવામાં આવ્યો છે શાસ્ત્રમાં. બરાબર છે, શાસ્ત્રનો 1000 વાર વ્યવહારનો શાસ્ત્રમાં નિષેધ કર્યો છે, પણ એક પણ વાર સમ ખાવા માટે જેને કહીએ નિશ્ચયનો નિષેધ કરવામાં આવ્યો નથી. એ એમ સૂચવે છે, એમ સૂચવે છે કે વ્યવહાર નિષેધને યોગ્ય છે, પણ નિશ્ચય નિષેધને યોગ્ય નથી, એમ પરમાગમ પીતે જાહેર કરે. આ તો મિત્ર એમ કહ્યું ને, તમારી ગમ દલીલ છે, અમારી દલીલ છે. તમે વ્યવહારને ગમ કરો છો, અમે નિશ્ચયને ગમ કરીએ છીએ. અમારી વાત પણ છે ને શાસ્ત્રમાં કે નહીં? તારી વાત નથી શાસ્ત્રમાં. નિશ્ચયને ગમ કરવાની વાત ક્યાંય શાસ્ત્રમાં છે? અથવા એક પણ જગ્યાએ શાસ્ત્રમાં નિશ્ચયનો નિષેધ કરેલો નથી. એને ઉપાધિ કહેવો છે, એટલું જ નહીં પણ એને પરમ ઉપાધિ કહેવામાં આવ્યો છે. શું કહ્યું કે એ રીતે વ્યવહાર રત્ન ઉદય દ્વારા જે સાધ્ય છે એવા અભેદ રત્ન ત્રય સ્વરૂપ નિશ્ચય મોક્ષ માર્ગના પ્રતિપાદન રૂપ 2 ગાથા કહી છે કે નવ થઈ. તદનંતર વ્યક્તિએવ શુદ્ધાત્મ ભાવના ઉત્પન્ન અતિન્દ્રિય સુખમ ઉપાદેયમ પ્રતિભાતિ સર્વ ભાવ સમ્યક દ્રષ્ટિ ઇતિ વ્યાખ્યાન મુખ્યત્વેન જીવન વિધાન ઇત્યાદિ સૂત્રમ વેકમ. ત્યાર પછી જે શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન અતિન્દ્રિય સુખ સુખદ ઉપાધિ છે, શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન થતું એમ જે અતિન્દ્રિય સુખ છે એ જ ઉપાધિ છે, એમ જેમાં પ્રકાશમાન છે તે જ ભાવ સમય દ્રષ્ટિ, એમ જેને પ્રકાશમાન છે એમ જે પ્રકાશ છે તે ભાવ સમ્યક દ્રષ્ટિ, તે જ ભાવ સમ્યક દ્રષ્ટિ છે. દ્રવ્યને પણ ભાવે તો એમ કે તમે દિગંબર સંપ્રદાયમાં જન્મ્યા માટે અમે દ્રવ્ય સમ્યક દ્રષ્ટિ કહો છીએ, કેમ કે અમારા દેવ ગુરુ શાસ્ત્ર તો સાચા છે એમ છે. ભાવ સમ્યક દ્રષ્ટિ કીધું છે, આવો શબ્દ તો એ ઓછી જગ્યાએ છે. भावशून्य दृष्टि, भावशून्य दृष्टि ने ग्रह शून्य दृष्टि ये आ व्याख्यान मुख्यता थी जीव विज्ञान शब्द द्वारा एक सूत्र है ये दसमु अथवा व्यवहार रत्न प्रयाध्यान कर्म मोक्ष पुण्य बंधो भवत इति प्रतिपादन मुख्यत्वेन दंशमान चरित्राणि इत्यादि अष्टम स्थले सूत्रम लेखन चार पी निश्चय व्यवहार रत्नत्रय द्वारा विवेचन लिखो निश्चय रत्नत्रय ने व्यवहार रत्नत्रय द्वारा क्रम थी मोक्ष बंद थाय એટલે નિશ્ચય રત્નત્રય દ્વારા મોક્ષ થાય છે, ક્રમથી બીજું વ્યવહાર રત્નત્રય દ્વારા પુનઃબંધ થાય છે. ક્રમને લીધે ને નિશ્ચય નિશ્ચયનો ક્રમ મોક્ષમાં લાગુ કરવો અને વ્યવહારનો ક્રમ પુનઃબંધમાં લાગુ કરવો એ રીતે એવા પ્રતિપાદનની મુખ્યતાથી આઠમા સ્થળે દંશના ચરિતાના શબ્દો દ્વારા એ સૂત્ર છે એ અગિયારમાં અથવા નિર્વિકલ્પ પરમ સમાધિ સ્વરૂપ સામાયિક સંયમે સ્થાપન સમર્થો અપી તત્વા યદિ એકાંતેન સરાગચારિતં ચ મોક્ષ કારણ મન્યતે સદા સ્થૂળ પરસમો ભણ્યતે યદિ પુણ્યપત્ર સામગ્રી વૈકલ્પ્યેન અશુભવંચનાર્થં શુભોપયોગં કરોતિ તદા સૂક્ષ્મ પરસ્મરો ભિન્નત ઇતિ ઇતિ વ્યાખ્યાનરૂપેણ અન્યાનાદૌ નાની ઇત્યાદિ ગાથા પંચકં આ પાંચ ગાથા છે એમાં સ્થિર સૂક્ષ્મ વિષયનું પ્રતિપાદન છે. શું કહે છે કે હવે નિર્વિકલ્પ પરમ સમાધિ સ્વરૂપ સામાયિક સંયમે સ્થાપન સમર્થો હતી. નિર્વિકલ્પ પરમ સમાધિ જે આત્માનું ધ્યાન છે, જે સ્વરૂપ સામાયિક જેને કહેવામાં આવે છે, સ્વરૂપ સામાયિક સંયમ પરમાર્થ સંયમ કહેવામાં આવે છે, તેમાં સ્થાપન તેમાં સ્થિર થવા અર્થે સમર્થોથી સમર્થ છે, શક્તિસમાન હોવા છતાં પણ તેને છોડીને પ્રત્યત્વા તેને છોડીને એટલે એકાંતનું જો કોઈ એકાંતપણે સરાગ ચારિત્રનુચરણ સરાગ ચારિત્રનું જે અનુચરણરૂપ મોક્ષ કારણ માન્ય કે મોક્ષ કારણને માને કે અમે જે રાગ કરીએ છીએ અમારો જે સુગ્રાગ છે ખરેખર આત્મા પોતાના સામાયિક સ્વરૂપશીલતામાં રહેવાને સમર્થ છે એવું આત્મામાં શક્તિ છે કે જે નિર્વિકલ્પ સમાધિમાં સ્વરૂપમાં સ્થિર થઈ જાય એને છોડીને જો કોઈ એમ સ્થાપે એટલે એવી સ્વરૂપશીલતા કાંઈ થાય નહીં. માટે પંચમહાવ્રતને એવી જે રાગ છે એવા શિવગુણ વ્રત સંયમને પ્રતિજ્ઞાથી બરાબર પાળવા એવું જે કારણ માને છે સદા સ્થૂળ પરસમયો બન્ય તે સ્થૂળપણે પર સમય છે અથવા અન્યમતિ છે. સ્થૂળપણે તે પર સમય એટલે અન્યમતિ છે. ભલે જૈન દર્શનના સંપ્રદાયમાં કહેવાતો ને ગણાતો હોય તો પણ એમ લીધું તથા સ્થૂળ પરસમયો બન્ય તે યદિ પુણ્યપત્ર વળી જોતે સ્થાપનિયમાનુપે સામગ્રી વૈકલ્પ્યેન અશુભવંચનાર્થં શુભોપયોગં કરોતિ. બીજી સામગ્રી વિકલ્પરૂપ સામગ્રીથી સ્થાપનિયમાનુપે તેમાં સ્થિર થવાને બરાબર સત્ય હોવા છતાં પણ કેમ કે આપણે વિકલ્પ છે આ એક પણ બીજો રસ્તો છે એમ સૂક્ષ્મપણે અશુભવંચનાર્થમ અશુભને છોડવા માટે તો આ ઉપયોગી છે ને. અશુભવંચનાર્થે તો અમારે શુભ કરવું કે નહીં જ્ઞાનીઓ પણ અશુભ અંતનાર્થે મોક્ષ માર્ગ પણ શુભોપયોગમાં પ્રવર્તે છે, માટે એ પણ એક ઉપાય છે, એ પણ એક રસ્તો છે જે શુભોપયોગ ને કરે છે. તદા સૂક્ષ્મ પર સમયો બન્યતિ, એ સૂક્ષ્મપણે અન્યમતિ છે. એ વિકલ્પથી એટલે બીજે રસ્તે અપેક્ષા એ બાનું કાઢે છે, એને વિકલ્પ ના અપેક્ષાથી બાનું કાઢે છે. આ અપેક્ષા એ પણ આ પણ એક વ્યવહાર મોક્ષ માર્ગ તો ખરો ને, એવા વ્યાખ્યાન રૂપથી પાંચ ગાથાઓ છે, 11 અને 5 16. તદનંતરમ તીર્થંકરાદિ પુરાણ જીવાદિ નવ પદાર્થ પ્રતિપાદક આગમ પરિજ્ઞાન સહિત તદભક્તિયુક્ત યદ્યપિ તત્કાલે પુણ્યાશ્રય પરિણામે મોક્ષો નાસ્તિ તથાપિ તદાધારેણ કાલાંતરે નિરાશ્રય શુદ્ધોપયોગ પરિણામ સામગ્રી પ્રસ્તાવે ભવતી ઇતિ કથન મુખ્યત્વેન સપદત્થમ ઇત્યાદિ સૂત્રદ્વયમ. ત્યાર પછી તીર્થંકરાદિ જે પુરાણ જીવ, પુરાણ એટલે પુરાણમાં કહેલા પુરાણ પુરુષો, તીર્થંકરાદિ પુરાણ પુરુષ એ નવ પદાર્થ પ્રતિપાદક આગમ, એટલે તીર્થંકરાદિ દેવ નવ પદાર્થના પ્રતિપાદન કરનારા જે જૈનાગમ જૈનના શાસ્ત્રો, એના પરિજ્ઞાન સહિત અને તેની ભક્તિ સહિત, પરિજ્ઞાન સહિત તદભક્તિયુક્ત અને તેની ભક્તિ સહિત, તેનું જ્ઞાન અને તેની ભક્તિ તેના મનમાંથી, કે યદ્યપિ તત્કાલ પુણ્યાશ્રવ પરિણામેનો મોક્ષો નાસ્તિ, એમ હોવા છતાં જો કે તે કાળે પુણ્યાશ્રમના પરિણામ હોવાથી મોક્ષ નથી, એવી ભક્તિ અને જ્ઞાનથી મોક્ષ છે નહીં. તથાપી તો પણ તદ આધારીનો કાળાંતરીનો નિરાશરો શુદ્ધોપયોગ પરિણામ સામગ્રી પ્રસ્તાવે, ત્યાર પછી કાળાંતર એટલે બીજા કાળમાં ઉપયોગ કરીને જો નિરાશરો શુદ્ધોપયોગ પરિણામ થાય તો તેના એ પ્રસ્તાવથી અથવા એવા પરિણામથી મોક્ષ થાય છે, એવા કથનની મુખ્યતાથી 2 સૂત્ર છે, 16 અને 2 18 છે. સમુદાય પાસનિકા પૂરી કરી એટલે ત્યાં સુધી લઈ લઈએ. અથવા 85 કાય પ્રાભૃત શાસ્ત્ર સાક્ષાત મોક્ષ કારણ બુદ્ધમ વિપરાજત્વમ તાત્પર્યમ ઇતિ વ્યાખ્યાન રૂપેણ સમ્માનવાદી કામો ઇત્યાદિ સૂત્રમ એકમ. હવે આ 85 કા પ્રાભૃતના પ્રાભૃતરૂપ શાસ્ત્રમાં સાક્ષાત મોક્ષના કારણભૂત વિપરાજત્વનું જે તાત્પર્ય છે, સાક્ષાત મોક્ષનું કારણ તો વિપરાજત્વનું જ છે, એવા વ્યાખ્યાનની મુખ્યતાથી 1 સૂત્ર છે, 17મું. તદનંતર ઉપસંહાર રૂપેણ શાસ્ત્ર પરિસમાપ્તિ અર્થમ મગ્ગપ્રભાવર્થમ ઇત્યાદિ ગાથા સૂત્રમ એકમ. ત્યાર પછી ઉપસંહાર રૂપે અને શાસ્ત્રની સમાપ્તિ રૂપે 1 સૂત્ર કરવામાં આવ્યું છે. એમ 12 અંતર સ્થળે હે, એ રીતે 12 પિતા સ્થળમાં મોક્ષ માર્ગ વિશિષ્ટ વ્યાખ્યાન રૂપે, મોક્ષ માર્ગના વિશેષ વ્યાખ્યાન રૂપે તૃતીય મહાધિકારે બીજા મહાધિકારને આ સમુદાય પાત્મિકા છે, એટલે ટૂંકા કારણમાં સારાંશ રૂપે કહેવામાં આવ્યું છે. તદ યથા તે આ પ્રકારે એમ કહીને પછી આ 154 નંબરની ગાથાને જયસેનાચાર્ય ટીકા કરી છે.